أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي كان موجودا قبل حدوث الأشياء ويتفاضأ تفنى الأشياء وتقرب بالأولين والقدم ورسم كل شيء وعدا بالفناء ولعدم كما قال أشرى شعمه كل شيء خالق إلا وجهه وكل نفس ذائقة الموت وقال كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام سبحان من لا يخفى عليه اختلاف الجهات ولا يعزب عنه معاصي العباد في القلبات سبحان الله الذي منه خلقه العباد وإليه المعاد ومن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره نشهد أن لا إله إلا هو الملك الذي لا ينازع في ملكه ولا يفرد في حكمه يعذب من يشاء بما يشاء كيف يشاء ويرحم من يشاء بما يشاء كيف يشاء تأديبه المسيئين أدنو وعفوه تقتل ونشهد أن محمدا سيد المرسلين وخير المبشرين والمنذرين صلى الله عليه وآله الهداة المهديين من هدى سفينته النجا فاهتدى ومن تخلف عنها ضل فضلك وهوى أوصيكم عباد الله بالاعتصام بالتقوى فإنه حبل متين وعروة وثقى وبمبادرتكم الموتى قبل حلوله وإعداد العمل الصالح قبل نزوله فإنه بارد واقع ناظر وإن تفروا منه أو كنتم في بروج مشيدة الله الله عباد الله فإن كل حمد في الدنيا إلى فناء وكل مدة فيها إلى انتهاء فبا أجباه كيف هذه الغفلة وإنما نحن كركب الوقوف من أبناء السبيل سيضرب عليهم تبل الرحيل فيرتحلون أما قليل ما أسفاه إلى متى تلقى الرغدة ونحن في دار بالبلاء محفوفة فبالغدر المعروفة لا يتوم أحوالها ولا يسلم نزالها العيش فيها مذموم والأمان فيها معدوم كيف لا تعتبرون وإخوانكم قد سلكوا في بطون البرزخ سبيلا وفقدنا أجسادهم وأميت أخبارهم أمدا طويلا جيران لا يلتان صونا وأحباء لا يتزاورون مع غربته من بيت وحدتنا ومنزل وحشتنا ومحط حفرتنا ومفرد غربتنا ومصيبته ما أسرع الطلب وأبعد السفر وأقل الزاد ونفسه إذا أسلمنا الأحباء إلى الملائكة الغلاظ الشداد وخذناه إذا انقطع ذكرنا عن خبات الأحباء والأقرباء وأكلت الديدان محاسننا وتسرمت الأعضاء فليبكي الباكون قبل أن لا ينفع البكاء وليستغفرن عن الخطيئات التي تقول بين الأمهات والآباء إن أحسن الحديث وأبلغ الموعظة كتاب الله أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قال علي عليه السلام غاية المقارب المقارب إيثار سبعة محمد وآل
وڈیلو جوان بھائیو ماں تتھا بہنوں آپ نے جو موضوع چالی رہیو چھے جو سبجیکٹس چھے એછે ઈસાર એટલે કે સ્વાર્થનો ત્યાગ કરવો આના બારામાં આ અખલાકના બારામાં ઘણી બધી ફઝીલતો છે જે પહેલા પણ બયાન કરી ચૂક્યો છું કે આ હદીસમાં ઇમામે અલી અલેહિસ સલામ વિશ્વાસ ફરમાવે છે સૌથી ઉચ્ચ કક્ષાની નેકી એ ઈસાર છે યા બીજી હદીસમાં પહેલા બયાન કર્યું હતું કે સૌથી મોટો અખલાક એ ઈસાર છે પૈગંબર અકરમ ને જયારે મબૂસ કરવામાં આવે છે શું ફરમાવ્યું છે કે મને મબૂસ કરવામાં આવ્યો છે એ માટે કે અખલાક ને મકારીમે અખલાક ને એની સૌથી ઊંચી મંઝિલ સુધી પહોંચાડી શકું અને આ હદીસમાં મૌલા અલી સાહેબ ઇરશાદ ફરમાવે છે કે સૌથી ઉચ્ચ કક્ષાની નેકી એ ઈસા છે, સલાવત મુહમ્મદ વ આલ મુહમ્મદ. આપણા સમાજમાં એક બીમારી છે જેનું નામ છે હસદ, જે આપસમાં આપણા મોમિન ભાઈ દુશ્મની રાખતા હોય છે, યા બીજી બધી જે બીમારીઓ. આ ઈશાર એવી વસ્તુ છે કે જે દરેક બીમારીઓનો ઈલાજ છે. ઈશાર એટલે કે પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો. સ્વાર્થનો ત્યાગ, હસદ ક્યારે હોય છે? ઇન્સાન જયારે સ્વાર્થી બની જાય છે ત્યારે ઇન્સાનના દિલમાં હસદ પેદા થાય છે. યા બીજા જે રઝાયલ અખલાકી છે એ બધા ક્યારે પેદા થાય છે? ઇન્સાન જયારે સ્વાર્થી હોય છે. પણ ઇન્સાન જયારે પોતાના સ્વાર્થનો ત્યાગ કરશે, પોતે નિસ્વાર્થી બનશે, ત્યારે એના દિલમાં ઈમાન જાગૃત, ઈમાનની જાગૃતતા થશે. સવાલ આપણે એમ જ સમજતા હોઈએ છીએ કે ઈશાર ફક્ત નબી અને ઇમામનું કામ છે. ના, ગાજમામાં વાક્ય બયાન કર્યો રહેબરે મોઝમિન ઇન્કલાબ ઇસ્લામી ઈરાનનો, કે એનું ઈશાર કેવું હતું. આજે એક બીજું વાક્ય બયાન કરું કે એક જવાન છે, એનાથી રિવાયત છે કે એનો એક ભાઈ શહીદ થઈ ગયો હતો જંગમાં અને બીજો ભાઈ ફોજમાં હતો. તો એ લોકો એમના ભાઈની કબર પર ગયા હતા પૂરા ફેમિલી સાથે. એના ભાઈની કબરની ઝિયારત પછી એ લોકો પોતાના બીજા ભાઈને મળવા જાય છે ફેમિલી સાથે. રસ્તામાં એક જગ્યાએ લોકો રોકાઈ જાય છે જ્યાં ફોજ હોય છે, ફોજની છાવણી હોય છે. વરસાદનો સમય હોય છે, વરસાદ શરૂ થઈ જાય છે. એ લોકો એક ટેન્ટમાં જાય છે, તંબુમાં જાય છે, જેમાં ફોજનો સરદાર હોય છે. આ લોકો એમને કહે છે કે અમારે રહેવા માટે કોઈ સગવડ હશે? એ કહે છે કે તમે એક કામ કરો, તમે અહીંયા જ રોકાઈ જાઓ. એ જવાન કહે છે કે જયારે અમે સવારે ઉઠ્યા અને અમારા સફરને અમે આગળ વધારવા ચાહતા હતા, ત્યારે મારી માએ કીધું કે ફોજના સરદારને બોલાવી લાવ, આપણે એમનાથી અદા કરી દઈએ કે જેમનો આપણા પર ઘણો મોટો અહેસાન છે. આ જવાન કહે છે કે હું ફોજમાં દોડભાગ કરવા લાગ્યો, એ સરદારને ગોતવા લાગ્યો. મને સરદાર ક્યાંય નહોતો દેખાતો. એક ભાઈ પૂછ્યું, એ કહે છે કે સરદાર બીમાર થઈ ગયો છે. કારણ પૂછ્યું કે શા માટે? તો કહે છે કે રાત્રે એ સરદારને સુવા માટે કોઈ જગ્યા ના મળી અને એ સરદાર વરસાદમાં જ બહાર સૂઈ ગયો અને એને સર્દી લાગી ગઈ છે. આ છે ઈશાર, કે જે ફક્ત માસુમીનથી નથી, ફક્ત એમને જ નથી કે ઈશાર, કે માસુમીન જ ઈશાર કરે. એ લોકો આપણા માટે દર્શ આપીને ગયા છે કે ઈશારની જે આખરી મકામ અને મંઝિલ છે, કેવી રીતે ઈશાર કરવો જોઈએ એ આપણને શીખવાડી ગયા છે. સવાલ તો મોહમ્મદ વાર એક વખતે હાતિમે તાઈ, કે જે આપ સૌ જાણો છો કે જે બહુ જ મોટો સખી હતો, એનાથી સવાલ કરવામાં આવે છે કે શું તમે તમારાથી વધારે કોઈ કરીમ શખ્સ ને જોયા છો? હાતિમ કહે છે, હા બેશક જોયો છું. એક વખતે હું મુસાફરી કરી રહ્યો હતો, મને થાકડો લાગ્યો હતો. એક જગ્યાએ હું રોકાયો જ્યાં એક નવજવાન ગરીબનું ઘર હતું. એના પાસે 10 ઘેટા હતા. હું જયારે ઉતર્યો એના ઘરમાં દાખલ થયો તો એ જવાન પોતાના એક ઘેટાને કુરબાન કરે છે અને એને પકાવીને મારી પાસે લાવે છે. હવે એ ઘેટામાંથી એક વસ્તુ મને બહુ સારી લાગી, બહુ જ લઝીઝ, બહુ સ્વાદિષ્ટ લાગી. હાતિમ કહે છે કે એની તારીફ કરી કે બહુ સારું છે આ વસ્તુ. એ જવાન બહારે ગયો, થોડી વાર પછી ફરીથી એ જ વસ્તુ લઈ આવે છે. ફરીથી એમ કરીને એક પછી એક પોતાના ઘેટાઓને કુરબાન કરીને જે વસ્તુ હાતિમને પસંદ હતી એ લઈને આવે છે. હાતિમ કહે છે કે જયારે હું સેરા થઈ ગયો, મારું પેટ ભરાઈ ગયું, ઉભો થયો કે હવે બહાર જાઓ. બહાર જઈને શું જોઉં છું કે બધી જગ્યાએ ખૂન છે. એના જેટલા પણ ઘેટા હતા, જે 10 ઘેટા હતા, બધાને કુરબાન કરી દીધા. હાતિમ એને સવાલ કરે છે કે તું તારા પાસે 10 ઘેટા હતા એ બધાને કુરબાન કરી દીધા, હવે તું શું કરીશ? તો એ જવાન કહે છે કે તમે મારા મહેમાન છો અને મારી ફરજ છે કે તમારો ખ્યાલ રાખો. સવાલ કરનાર માણસે હાથીથી સવાલ કર્યો, તમે એના બદલામાં એના અહેસાનના બદલામાં તમે શું કર્યું? હાથીમ કહે છે કે હું 300 લાલ બાલવાળા ઊંટોને એને હજીયો આપ્યો અને 500 ઘેટાવા એને આપી દીધા. એ માણસ કહે છે કે તમે બહુ જ મોટા કરીમ અને સખી છો. તો હાથીમ કહે છે કે ના, હું એના બદલામાં કાંઈ જ નથી કર્યું. એ જવાનની પાસે 10 ઘેટા હતા, બધા જ મારા માટે કુરબાન કરી દીધા, પણ હું જે એને વસ્તુ આપી છે, જે ગિફ્ટ આપ્યું છે, એ મારી મિલકિયતમાંથી એક નાની મિલકિયત પણ નથી. એટલે કે હું કંઈ જ નથી કર્યું એના માટે. આ છે ઈશારની મંઝિલ, કે ઈશાર ઇન્સાનને કેવી રીતે કરવો જોઈએ, ઈશારની હદ શું છે. ઇન્સાન ઈશાર કરવા જાય તો એને અમુક વખતે શૈતાન બહેકાવે છે કે કોઈ વસ્તુની એને જરૂર છે. ઈશાર એનો મતલબ એ છે કે જે વસ્તુની પોતાને જરૂર છે એ વસ્તુ પણ જરૂરતમંદને આપી દો. તો શૈતાન બહેકાવશે કે આ વસ્તુની તને જરૂર છે, શા માટે તું આપે છે. પણ આપણે અગર એહલે બેતની તરફ જોઈશું, એહલે બેતના અખલાક કેવા હતા, એ લોકોએ કેવી કેવી હાલતમાં ઈશાર કર્યો છે, હતા કે જમવાનું પણ પોતાના માટે નહોતું, જે હતું એ પણ આપી દે છે. આ છે ઈશારની બહેતરીન સલાવત મુહમ્મદ વાલે. ઈશારની ફઝીલત તો બયાન થઈ ગઈ, પણ એનો સવાબ શું છે, એનો અજર શું છે? પૈગંબર અકરમ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ કે બે માણસો એક સાથે મુસાફરી કરી રહ્યા હતા, એમાંથી એક આબિદ હતો અને એક ખુદા દે આલમનો નાફરમાન બંદો હતો. બંને સાથે મુસાફરી કરે છે. એક વખત એવો આવે છે કે આબિદ તરસના લીધે બહુ જ કમઝોર થઈ જાય છે અને જમીન પર પડી જાય છે, બેહોશ થઈ જાય છે. આજે બીજો માણસ હતો જે અલ્લાહનો નાફરમાન બંદો હતો, એના પાસે પાણી હતું પણ બહુ જ થોડું પાણી હતું. એ વિચારે છે કે અગર આ પાણી હું આ આબિદને આપીશ તો હું હલાક થઈ જઈશ, હું આ પાણી એને ના આપું. પછી એના દિલમાં વિચાર આવે છે કે જયારે મારા પાસે આ પાણી છે અને હું આ જરૂરતમંદને નહીં આપું તો એવું ના થાય કે ખુદાંદે આલમની જે નેમતો મારા પર આપતી હોય છે, જે નેમતો ખુદાંદે આલમ મને આપતો હોય છે, એ નેમતોથી હું મહેરૂમ થઈ જાઉં. એ પોતાના દિલ પર પથ્થર રાખીને એ પાણીને, થોડું પાણી એ આબિદના ચહેરા પર છાંટે છે અને જે વધ્યું હતું એ પાણી આબિદને પીવડાવે છે. આબિદને હોશ આવે છે. હવે આ લોકો મુસાફરીને આગળ વધારે છે. આ મુસાફરી આ લોકોને ખતમ થઈ ગઈ. પૈગંબર અકરમ હવે કયામતનું મંઝર પેશ કરે છે કે કયામતનો દિવસ છે. આ જે અલ્લાહનો નાફરમાન બનતો હતો એનાથી હિસાબ કિતાબ થાય છે. એને હુકમ આપવામાં આવે છે કે આ બંદાને જહન્નમમાં લઈ જવામાં આવે. ફરિશ્તાઓ એ નાફરમાન બંદાને જહન્નમની તરફ લઈ જતા હોય છે. એ માણસ રસ્તામાં એ આબિદને જુએ છે, સવાલ કરે છે, શું તું મને ઓળખ્યો? એ આબિદ કહે છે કે ના. તો એ કહે છે કે આપણે એક વખતે સાથે મુસાફરી કરી રહ્યા હતા અને તું બેહોશ થઈ ગયો હતો, મારા પાસે જે પાણી હતું એનાથી તારી જાન બચાવી હતી. આબિદ કહે છે હા, તને ઓળખ્યો. આબિદ કહે છે કે તને ક્યાં લઈ જવામાં આવે છે? કહે છે કે મને મારા ગુનાઓની સજાના માટે મને જહન્નમમાં લઈ જવામાં આવે છે. આબિદ ફરિશ્તાઓને કહે છે કે તમે અહીંયા જ થોભી જાઓ. જે જગ્યા હિસાબ કિતાબ થતો હતો વાપ ઉતી જાય છે અને ફરિશ્તાઓથી આ વાત કરે છે અને ખુદાને આલમની મુખાતબ થઈને કહે છે કે પરવરદિગાર, તું બહેતર જાણે છે કે આ માણસે મારા પર અહેસાન કર્યું છે. જે વસ્તુની પોતાની જરૂરત હતી, જે પાણીની પોતાની જરૂરત હતી, એ પણ મારા માટે કુરબાન કર્યું છે. એ પરવરદિગારે આલમ, તું આની જાનને બચાવી દે અને આ માણસને મને બક્ષી દે. ખુદાને આલમ કહે છે કે આ માણસને હું તને બક્ષી દીધો છું, હવે આ માણસ જે આબિદ હતો એ નાફરમાન બંદાની પાસે આવે છે અને કહે છે, ફરિશ્તાઓને કહે છે કે ખુદાંદે આલમે આ માણસને મને બક્ષી દીધો છે અને એ આબિદ એ માણસની શફાત કરીને એની સાથે બેસ્ટમાં આવવાનું થાય છે. સવાલ મુહમ્મદ વાળો આ છે ઈશાનો સવાલ કે ઇન્સાનને જયારે અલહમદુલ્લાહ આપ સૌ તાજીર છો, વેપારી છો, આપ જાણો છો કે નફો શેમાં છે. જયારે આપ સૌને એક જગ્યાએ દેખાય કે આ વસ્તુમાં આપણને નફો મળે છે, વાત અમુક વેપાર કરશો. દીન અને નેકીના વેપાર પણ એવી જ રીતે છે, ઇન્સાનને જ્યાં વધારે નફો મળતો હોય એવી રીતે વેપાર કરવો જોઈએ. ઇન્સાન ખોટમાં જાય એવી રીતે વેપાર ના કરવો જોઈએ. બારલા ખુદાવંદીમાં દુઆ માંગી કે બારલા બારે મામસૂદ માસુનાવા સાથે દુઆ માંગી છે બારલા. અહલે બેત ઇસ્મત તહારતના વાસ્તાથી દુઆ માંગી છે બારલા. આજ બહેતરીન અખલાકને અપનાવવાની તોફીક અતા કર બારલા. અમારા તમામ ગુનાહને કબીરા સગીરાને માફ કર. અમારા મરહૂમીના તમામ ગુનાહને કબીરા સગીરાને માફ કર બારલા. અમારી તમામ જરૂરિયાતને પૂરી કર બારલા. હાજતમંદોને હાલતને પૂરી કર. એમની તમામ પરેશાનીને દૂર કર બારલા. શિયાને હદરે કરાર દુનિયામાં જ્યાં જહાંને જાન માલ ઇજ્જત તો આપને હિફાઝત કર. બિલખુસૂસ શિયાને યમન, શિયાને બહરાઇન, શિયાને લબનાન, શિયાને પાકિસ્તાન, શિયાને ઇરાક, روزگار انقلابی اسلامی ایرانی حفاظت کر بارلہ. پرچم اسلام نے سر بلند کر. پرچم دشمنان اسلام تھا پرچم نفاق نے سر نگون کر بارلہ. علماء کرام نے صاحب ہمارے پر قائم و دائم رہا بارلہ. متقی مخون حسائی امام یاسمنا تو حرمت عجیل کر انی امن امنا وان انصار مشمار کر. ربنا تقبل منا انکا انت السامع العلیم. اعوذ باللہ من الشیطان.